એકત્ર જ્ઞાનગોષ્ઠે અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે, સાચું કહું તો અમેરિકામાં તો ઠીક પણ દુનિયાભરમાં વંશીય ભેદભાવ અને ઓળખ વિશેની આપણી સમજ પર બહુ મોટી અસર કરી છે. પુસ્તક છે ડબલ્યુઈબી ડુ બોઇસનું ધ સોલ્સ ઓફ બ્લેક ફોક, એટલે કે અશ્વેત લોકોના આત્મા.
બિલકુલ. અને જુઓ, પુસ્તક લખાયું છે 1903માં, એક સદી કરતા પણ જૂનું.
હા, એ જ નવાઈ છે.
પણ એમાં જે સવાલો છે, મતલબ કોઈ એક સમૂહને અલગ કેમ જોવાય, એની મનોવૈજ્ઞાનિક અસર શું, ઓળખ, ન્યાય, આ બધા સંઘર્ષો
એ આજે પણ એટલા જ લાગુ પડે છે, ખરું ને?
હા, કદાચ અલગ રીતે, પણ પ્રસ્તુત તો છે જ આપણા સમાજ માટે પણ, એટલે જ આ ચર્ચા જરૂરી છે.
તો ચાલો આજે આપણે આ પુસ્તકના મૂળ વિચારોને પકડવાનો પ્રયત્ન કરીએ. જોઈએ કે એક સદી પહેલાના અમેરિકી અનુભવમાંથી આપણે આજે શું સમજી શકીએ. શરૂઆત કરીએ લેખકથી જ. કોણ હતા ડબલ્યુઈબી ડુ બોઇસ જેમણે આટલો પ્રભાવ પાડ્યો?
ડબલ્યુઈબી ડુ બોઇસ, એમનું જીવન જ એક સંઘર્ષ અને સિદ્ધિની ગાથા છે. 1868માં જન્મ, 1963માં અવસાન. એ પોતે એક મહાન સમાજશાસ્ત્રી, ઇતિહાસકાર, લેખક અને નાગરિક અધિકાર માટે લડનારા અગ્રણી કાર્યકર્તા હતા.
અને પેલી હાવર્ડવાળી વાત?
હા, એ બહુ મહત્વનું છે. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી મેળવનાર પહેલા આફ્રિકન અમેરિકન હતા. વિચાર કરો, એ જમાનામાં આ કેટલી મોટી સિદ્ધિ ગણાય.
ખરેખર અકલ્પનીય. પણ માત્ર ભણતર જ નહીં, એમના વિચારોમાં એવું શું હતું જેણે એમના લખાણને આટલું ધારદાર બનાવ્યું?
એમની ખાસિયત એટલે બે વસ્તુઓનું મિશ્રણ હતું. એક બાજુ ટોચની યુનિવર્સિટીઓ, ફિસ્ક, હાવર્ડ, બર્લિનમાં ભણ્યા હતા, એટલે ઊંડી શૈક્ષણિક સમજ હતી. અને બીજી બાજુ અમેરિકામાં એક અશ્વેત વ્યક્તિ તરીકે જીવવાનું રોજબરોજનો અનુભવ હતો. પેલો ભેદભાવ, પેલી ઉપેક્ષા, એ બધું એમણે પોતે સહન કર્યું હતું.
ઓહ,
એટલે સિદ્ધાંત અને વાસ્તવિકતા બંનેનો અનુભવ એ જીવી રહ્યા હતા જે લખી રહ્યા હતા.
એટલે જ કદાચ ધ સોલ્સ ઓફ બ્લેક ફોક આટલું હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી લાગે છે. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે, એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો મુખ્ય આશય છે, અમેરિકામાં પેલો પુનઃનિર્માણનો સમયગાળો હતો ને, ગૃહયુદ્ધ પછીનો, ગુલામી તો ગઈ પણ અશ્વેત લોકોના હક માટે હજુ બહુ સંઘર્ષ હતો.
હા, સ્થિતિ બહુ જ જટિલ હતી.
બસ એ સમયમાં આફ્રિકન અમેરિકનોના આત્માની વાત કરવી, મતલબ એમનું આંતરિક જગત કેવું છે, એમના મનમાં શું ચાલે છે, કયા સંઘર્ષો છે, કઈ આશાઓ છે, ડુ બોઇસ પોતે જ શરૂઆતમાં પૂછે છે, એક સમસ્યા હોવાનો અનુભવ કેવો હોય છે.
બાપરે, એક સમસ્યા હોવાનો અનુભવ, આ વાક્ય જ બધું કહી દેશે. આ અનુભવને સમજાવવા માટે એમણે કયા ખાસ વિચારો રજૂ કર્યા?
મુખ્યત્વે બે ખ્યાલો જે આજે પણ બહુ ચર્ચાય છે. પહેલો છે ધ વેલ, એટલે કે પડદો.
પડદો મતલબ?
પૂઈ કાપડનો પડદો નહીં, આ એક સાંકેતિક રૂપકાત્મક પડદો છે જે અશ્વેત અને શ્વેત દુનિયાની વચ્ચે છે. આને કારણે શ્વેત લોકો અશ્વેત લોકોને એમની પૂરી માણસાઈમાં નથી જોઈ શકતા. એમને કંઈક અલગ, અજાણ્યા, ક્યારેક ડરાવણા બીજા તરીકે જુએ છે.
અને એની અસર અશ્વેત વ્યક્તિ પર શું થાય?
એ જ તો, એ વ્યક્તિ પણ પોતાને સતત બીજાની, એટલે કે શ્વેત સમાજની નજરે જોવા લાગે છે. એ પડદાની આરપારથી પોતાની જાતનું મૂલ્યાંકન પણ બીજાની નજરે કરે છે.
આ તો બહુ સૂક્ષ્મ વાત છે, એક અદ્રશ્ય દિવાલ જેવું જે સાચી સમજણે રોકે. અને બીજો ખ્યાલ, પેલો ડબલ કોન્શિયસનેસ.
હા, એ તો કદાચ એમનો સૌથી પ્રખ્યાત વિચાર છે, ડબલ કોન્શિયસનેસ, બેવડી ચેતના. આ એક ઊંડો આંતરિક સંઘર્ષ છે.
બેવડી ચેતના એ કેવી રીતે?
ડુબોઈ સમજાવે છે કે અમેરિકામાં રહેતી અશ્વેત વ્યક્તિ હંમેશા પોતાની જાતને બે રીતે જુએ છે. એક, હું અમેરિકન છું. બીજું, હું નેગ્રો છું. એ સમયનો શબ્દ જેને આ સમાજ અલગ ગણે છે. પણ તકલીફ એ છે કે અમેરિકન સમાજ આ બંને ઓળખને એક સાથે શાંતિથી સ્વીકારતો નથી, એટલે વ્યક્તિની અંદર સતત એક ખેંચતાણ ચાલે છે, જાણે એક કાળા શરીરમાં બે આત્મા, બે વિચાર, બે સામસામા લડતા સંઘર્ષો હોય.
આ બેવડી ચેતનાનો વિચાર તો મને લાગે છે કે આ ખાલી વંશ પૂરતો સીમિત નથી. કોઈ પણ વ્યક્તિ જે બે અલગ અલગ દુનિયા, બે ઓળખ વચ્ચે જીવતી હોય એ આ અનુભવી શકે, ખરું ને?
તમે બિલકુલ સાચું પકડ્યું. આ વિચારની આજ તાકાત છે, એની વ્યાપકતા. પણ આ પુસ્તક ખાલી મનોવિજ્ઞાન નથી, એમાં તો 14 નિબંધ છે, ઇતિહાસ છે, સમાજશાસ્ત્ર છે, એમની પોતાની વાત છે, સંસ્કૃતિનું વિશ્લેષણ છે, બધું ભેગું છે.
અને એ ખાલી સમસ્યા નથી બતાવતા,
ના ના, એ ઉકેલની દિશા પણ બતાવે છે.
તો ચાલો એમાં થોડા ઊંડા ઉતરીએ. પ્રકરણો પ્રમાણે જવાને બદલે આપણે એના મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ. જેમ કે આ પડદો અને બેવડી ચેતનાની વાત તમે કરી, એનો અનુભવ એમણે કેવી રીતે વર્ણવ્યો છે?
પુસ્તકની શરૂઆત જ એમના પોતાના અનુભવથી થાય છે. સ્કૂલનો કિસ્સો. એક નાની છોકરી શ્વેત સહાધ્યાયી એમનો રંગ જોઈને એમનો વિઝિટિંગ કાર્ડ લેવાની ના પાડે છે. એ ક્ષણે ડુબોઈસ કહે છે, જાણે એક પડદો એમની અને દુનિયા વચ્ચે આવી ગયો. એમને પહેલી વાર અહેસાસ થયો કે દુનિયા એમને અલગ જુએ છે.
અને ત્યાંથી જ પેલી બેવડી ચેતના શરૂ થઈ હશે.
બરાબર. અમેરિકન તો છું, પણ આ સમાજ મને પૂરેપૂરો સ્વીકારતો નથી. આ સતત અંદર ચાલ્યા કરે. હું કોણ છું? સમાજની નજરમાં શું છું? મારી પોતાની નજરમાં શું છું? આ એક સતતનો સંઘર્ષ.
આ મનોવૈજ્ઞાનિક ભાર તો ખરો જ, પણ એમણે એ સમયના બીજા અશ્વેત નેતાઓના વિચારોને પણ પડકાર્યા હતા નહીં, ખાસ કરીને બુકર ટી વોશિંગ્ટન.
હા, એ પુસ્તકનો બહુ જ મહત્વનો અને કહી શકાય કે ક્રાંતિકારી હિસ્સો હતો. બુકર ટી વોશિંગ્ટન ત્યારે સૌથી પ્રભાવશાળી અશ્વેત નેતા ગણાતા.
એમનું શું માનવું હતું?
એમનું માનવું હતું કે અશ્વેત લોકોએ હાલ પૂરતું રાજકીય હક, મત આપવાનો અધિકાર, સામાજિક સમાનતા, આ બધી માંગણીઓ બાજુ પર મૂકી દેવી જોઈએ.
તો પછી શું કરવું?
ધ્યાન આપવું જોઈએ વ્યાવસાયિક તાલીમ પર. કોઈ હુન્નર શીખો, સખત મહેનત કરો, પૈસા કમાઓ, આર્થિક રીતે પગભર થાઓ.
એક જાતનું સમાધાન.
બરાબર. પણ ડુ બોઈઝ આને ખતરનાક ગણાવે છે. એમને દલીલ કરી કે ભાઈ, નાગરિક અને રાજકીય અધિકાર વગર આર્થિક પ્રગતિ કેવી રીતે ટકશે? એ તો અધૂરી છે, કદાચ ગુલામીનું જ બીજું રૂપ બની જાય. એમણે ભાર મૂક્યો કે સમુદાયને સાચું નેતૃત્વ જોઈશે અને એના માટે ટેલેન્ટેડ 10th, એટલે કે સમાજના જે સૌથી હોશિયાર, પ્રતિભાશાળી 10% લોકો છે, એમને ઉચ્ચ શિક્ષણ મળવું જ જોઈએ.
ઉચ્ચ શિક્ષણ એટલે કોલેજનું?
હા, અને એ પણ ખાલી ટેકનિકલ નહીં, લિબરલ આર્ટ્સ, એટલે કે માનવ વિદ્યા, સમાજ વિદ્યા, ઇતિહાસ, આ બધું ભણાવવું જોઈએ, જેથી ખાલી કારીગર નહીં પણ વિચારશીલ નેતાઓ અને નાગરિકો તૈયાર થાય.
એટલે ડુ બોઈઝ માટે શિક્ષણનો અર્થ બહુ વ્યાપક હતો, ખાલી નોકરી મેળવવા પૂરતો નહીં.
બિલકુલ. એ માનવ તરીકેનો સંપૂર્ણ વિકાસ અને સમુદાયના નેતૃત્વ માટે જરૂરી માનતા હતા. એમણે શિક્ષણના અભાવની પીડા પણ વર્ણવી છે.
કેવી રીતે?
એક પ્રકરણમાં એમના ટેનેસીના ગામડામાં ભણાવવાના અનુભવની વાત છે. જોશી નામની એક તેજસ્વી છોકરી હતી, પણ ગરીબી અને તક ન મળવાને કારણે એની પ્રતિભા વેડફાઈ ગઈ. તો બીજી તરફ એટલાન્ટા જેવા શહેરનું ઉદાહરણ આપીને ચેતવણી પણ આપે છે કે ખાલી પૈસા પાછળ દોડશો અને શિક્ષણ સંસ્કાર ભૂલી જશો તો એ પ્રગતિનો કોઈ અર્થ નથી.
અને પેલી આર્થિક શોષણની વાત, ગુલામી પછી પણ જે ચાલતું રહ્યું.
હા, એ પણ એમણે બહુ ઊંડાણથી બતાવ્યું છે. ડુબોઈસ કહે છે કે ગુલામી ગઈ, પણ શોષણ ગયું નથી, ખાલી એનું રૂપ બદલાયું છે.
જેમ કે
દક્ષિણના જે બ્લેક બેલ્ટ વિસ્તારો હતા, ત્યાં એમણે શેર ક્રોપિંગ અને ડેટ પીઓનેજ જેવી સિસ્ટમનો અભ્યાસ કર્યો.
શેર ક્રોપિંગ એટલે ભાગીદારી ખેતી?
હા, પણ એ એવી ભાગીદારી હતી કે ખેડૂત, જે મોટે ભાગે અશ્વેત હતો, હંમેશા જમીન માલિક શ્વેતના દેવામાં જ રહે. પેલો દેવાનું વ્યાજ ચૂકવતા ચૂકવતા આખી જિંદગી નીકળી જાય, પણ દેવું પતે જ નહીં. આ એક નવી જાતની ગુલામી જ હતી.
અને આખી અર્થવ્યવસ્થા આના પર ચાલતી હતી,
મુખ્યત્વે કપાસની ખેતી. અને હા, આખી સિસ્ટમ આ શોષણ પર જ ટકેલી હતી. એમણે એ પણ બતાવ્યું કે આ ખાલી ત્યાંની સ્થાનિક વાત નથી, આ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મૂડીવાદ સાથે જોડાયેલો છે. આ વ્યક્તિગત પૂર્વગ્રહ કરતાં વધુ હતું, આ સંસ્થાગત સમસ્યા હતી.
એમણે પેલી ફ્રીડમેન્સ બ્યુરોની નિષ્ફળતા વિશે પણ લખ્યું છે ને, જે ગુલામોની મદદ માટે બની હતી.
હા, એ પણ મહત્વનું છે. એ બતાવે છે કે સારા ઈરાદા હોય, સરકારી સંસ્થા પણ હોય, પણ જો રાજકીય ઈચ્છાશક્તિ ના હોય અને સમાજનો વિરોધ હોય તો સિસ્ટમ કેવી રીતે નિષ્ફળ જાય છે?
આટલા બધા સંઘર્ષ અને નિરાશા વચ્ચે સમુદાયની પોતાની કોઈ તાકાત, કોઈ આધાર હતો? ડુબોઈસે એના પર ધ્યાન આપ્યું.
ચોક્કસ, એ પુસ્તકનું બહુ જ સુંદર અને અગત્યનું પાસું છે. એમણે પૂર્વજોની શ્રદ્ધા નામના પ્રકરણમાં અશ્વેત ચર્ચની ભૂમિકા સમજાવી છે.
ચર્ચ?
હા, ગુલામીના એ અંધકારમય સમયમાં ચર્ચ ખાલી પૂજા કરવાનું સ્થળ નહોતું, એ તો સામાજિક જીવનનું કેન્દ્ર હતું. રાજકીય ચર્ચાઓ થતી, સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, અને સૌથી મહત્વનું, એ એકમાત્ર સંસ્થા હતી જે અશ્વેત લોકોએ પોતે બનાવી હતી અને પોતે ચલાવતા હતા.
ત્યાં એમને થોડી સ્વાયત્તા, ગૌરવ મળતું હશે.
બિલકુલ, સંગઠન, આશ્વાસન અને ઓળખ બધું ત્યાં મળતું. ડુબોય એના મૂળ આફ્રિકાની જૂની પરંપરાઓ અને ખ્રિસ્તી ધર્મના મિશ્રણમાં જુએ છે.
અને પુસ્તકનો અંત પણ કંઈક આવા જ સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો છે ને?
હા, છેલ્લું પ્રકરણ, ધ સોરો સોંગ્સ, શોક ગીતો, એ અશ્વેત આધ્યાત્મિક ગીતો, સ્પિરિચ્યુઅલ્સને સમર્પિત છે.
એ ગીતો તો બહુ પ્રખ્યાત છે.
ડુબોઈઝ એને ખાલી લોકગીત નથી ગણતા, એ કહે છે કે આ અમેરિકાની ધરતી પર જન્મેલી સૌથી ઉત્કૃષ્ટ, સૌથી ઊંડી કલાત્મક અભિવ્યક્તિ છે. આ ગીતોમાં ગુલામીની પીડા છે, ભગવાનમાં શ્રદ્ધા છે અને આઝાદીની તીવ્ર ઝંખના છે.
એક જીવંત ઇતિહાસ જેવો.
બરાબર, એ કહે છે કે આ અશ્વેત લોકોના આત્માનું સાચું પ્રતિબિંબ છે અને અમેરિકાને મળેલી એક અમૂલ્ય સાંસ્કૃતિક ભેટ છે.
અદ્ભુત. આટલી બધી વાતો પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે?
મને લાગે છે કે 5 મુખ્ય સંદેશા છે જે આજે પણ એટલા જ મહત્વના છે. પહેલો, બેવડી ચેતના અને પડદાનો ખ્યાલ.
હા, એ તો બહુ ઊંડી વાત છે.
એ આપણને શીખવે છે કે સામાજિક ભેદભાવ કેવી રીતે માણસના મન પર અસર કરે છે, ઓળખનો સંઘર્ષ ઊભો કરે છે, ગેરસમજની દિવાલો બનાવે છે. આજે પણ આપણા દેશમાં જુદા જુદા સમુદાયો જે અલગ હોવાનો અનુભવ કરે છે એમને સમજવામાં આ મદદ કરી શકે.
બીજો સંદેશ, પેલો સમાધાનવાળો નહીં?
હા, બીજો, બુકર ટી વોશિંગ્ટનની ટીકા દ્વારા ડુબોઈઝ આપણને ચેતવે છે કે મૂળભૂત હક અને ગરિમાના ભોગે ક્યારેય સમાધાન ન કરાય. ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાનું નુકસાન ન કરાય. સામાજિક ન્યાયની લડાઈમાં આ બહુ મોટો સવાલ છે.
ત્રીજો, શિક્ષણ વિશે.
ત્રીજું, શિક્ષણ. અને એ પણ કેવું, ખાલી નોકરી અપાવે એવું નહીં, પણ જે વિચારતા શીખવે, જે નેતૃત્વના ગુણ વિકસાવે. ડુબોઈઝનો ટેલેન્ટેડ 10th વિચાર આજે પણ વંચિતો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ચોથો સંદેશ ભેદભાવના મૂળ વિશે છે, ખરું?
ચોથું, એ સમજવું કે ભેદભાવ ખાલી કોઈ એક વ્યક્તિના મનમાં નથી હોતો, એ ઘણીવાર આખા તંત્રમાં, સંસ્થાઓમાં, કાયદાઓમાં વણાયેલો હોય છે, જેને આપણે પ્રણાલીગત ભેદભાવ કહીએ છીએ. ભારતમાં જાતિ, ધર્મ, લિંગ આધારિત જે અસમાનતાઓ છે એને આ દ્રષ્ટિથી જોવી જરૂરી છે.
અને છેલ્લો, પાંચમું,
સાંસ્કૃતિક ગૌરવ. ડુબોઈઝ જે રીતે શોક ગીતો અને ચર્ચની વાત કરે છે એ બતાવે છે કે આપણો સાંસ્કૃતિક વારસો આપણી તાકાત છે, આપણી ઓળખ છે, એ સંઘર્ષમાં ટકી રહેવાની શક્તિ આપે છે. એટલે આપણા વારસાનું મૂલ્ય સમજવું અને એને જાળવવો જરૂરી છે.
આ પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય. કોઈ ખાસ યાદગાર પંક્તિઓ કે વિચારો?
હા, ડુબોઈઝની ભાષા જેવી છે. પેલી એમની પ્રખ્યાત આગાહી યાદ છે? 20મી સદીની સમસ્યા એ રંગભેદની રેખાની સમસ્યા છે. 1903માં એમણે આ કહ્યું હતું અને આખી સદી જાણે એની સાક્ષી રહી.
ખરેખર દુરંદેશી. અને પેલી બેવડી ચેતનાનું વર્ણન?
હા, એ તો ક્લાસિક છે. વ્યક્તિ હંમેશા પોતાનું બેવડાપણું અનુભવે છે. એક અમેરિકન, એક નિગ્રો, બે આત્માઓ, બે વિચારો, બે અસંગત સંઘર્ષો, એક કાળા શરીરમાં બે યુદ્ધરત આદર્શો. આ વાંચીને જ પેલી આંતરિક ખેંચતાણનો અનુભવ થાય.
તો આનો ઉકેલ શું? એ શું ઈચ્છતા હતા?
એમનો આદર્શ હતો કે એ શક્ય બનાવવું કે માણસ નિગ્રો અને અમેરિકન બંને બની શકે, તેના સાથીઓ દ્વારા શાપિત અને થૂંકાયા વિના, તકના દરવાજા તેના ચહેરા પર બંધ થયા વિના. મતલબ, એક એવો સમાજ જ્યાં તમે તમારી બધી ઓળખો સાથે ગર્વથી જીવી શકો, કોઈ ભેદભાવ વગર.
અને શોક ગીતો માટેનો એમનો આદર?
એમણે એ ગીતોને કહ્યું, દરિયાની આ બાજુ અમેરિકામાં જન્મેલા માનવ અનુભવની સૌથી સુંદર અભિવ્યક્તિ. આ ખાલી સંગીતની તારીફ નહોતી, એ તો એક આખા સમુદાયની સંસ્કૃતિ અને એના ગૌરવની સ્વીકૃતિ હતી.
આ બધા વિચારો એક સદી જૂના છે, અમેરિકાના સંદર્ભમાં છે, પણ આજે અહીં ભારતમાં આપણા જીવનમાં આ કેવી રીતે લાગુ પડે? આમાંથી આપણે શું શીખી શકીએ?
ઘણું શીખી શકીએ. પહેલું તો ભેદભાવને જોવાની આપણી દ્રષ્ટિ બદલાય. આપણે ખાલી વ્યક્તિગત સારા ખરાબથી આગળ વધીને જોવાનું શરૂ કરીએ. શું આપણી સિસ્ટમમાં જ કોઈ ખામી છે? શું અમુક લોકો માટે રસ્તા પહેલેથી જ બંધ છે? ડુબોઈસ આપણને આ સવાલો પૂછવા માટે મજબૂર કરે છે.
અને પેલી ઓળખની વાત,
બીજું બેવડી ચેતના. આપણે ત્યાં પણ ભાષા, ધર્મ, જાતિ, પ્રદેશ, કેટલી બધી ઓળખો છે. ઘણા લોકો આ બધી ઓળખો વચ્ચે સંતુલન જાળવવાનો સંઘર્ષ કરતા હોય છે. ક્યારેક આપણા અને બીજા એવા ભાગલા અનુભવાતા હોય છે. ડુબોઈસનો આ વિચાર એ અનુભવને સમજવામાં મદદ કરે છે.
શિક્ષણ અને સંસ્કૃતિનું શું?
ત્રીજું, શિક્ષણનું મહત્ત્વ. અને ચોથું, આપણા પોતાના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ. ડુબોઈસે જેમ શોક ગીતોમાં આત્માનો અવાજ સાંભળ્યો, તેમ આપણે આપણી ભાષાઓ, કળા, રિવાજોમાં આપણી શક્તિ અને ઓળખને ઓળખી શકીએ.
આખી વાતચીત પછી મારા માટે સૌથી મહત્ત્વની વાત એ રહી કે બેવડી ચેતનાનો ખ્યાલ આજે પણ કેટલો સાચો લાગે છે. કેવી રીતે સમાજ આપણને જુએ છે, એની અસર આપણા પોતાના પર કેટલી ઊંડી પડે છે, એ ખરેખર વિચારવા જેવું છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે ડુબોઈસે કેવી રીતે વ્યક્તિના મનની વાતને સમાજ, અર્થતંત્ર અને ઇતિહાસ સાથે જોડી દીધી. એમણે બતાવ્યું કે ખાલી લાગણી કે ગુસ્સો પૂરતો નથી, સાચો બદલાવ લાવવો હોય તો ઊંડો અભ્યાસ, સ્પષ્ટ વિચાર અને સંગઠિત પ્રયાસ પણ જોઈએ. એ ખાલી પ્રોફેસર નહોતા, એક લડવૈયા હતા.
સાચી વાત. ધ સોલ્સ ઓફ બ્લેક ફોક વાંચવું એ ખાલી એક પુસ્તક વાંચવા જેવું નથી, એ તો ઇતિહાસ, સમાજ અને માણસના મનની એક સફર છે, જે આપણને આપણી આસપાસના પડદા અને આપણી પોતાની ચેતના વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.